Madame Marjorie Lesouf, Mangacharan Kali, Atmanushasan, Grand Virajmanisha. Namo Ariyantaram, Namo Siddharam, Namo Ariyantaram, Namo Vajjanavaram, Namo Noe Savasamuram. Shri Jinshashan Guru Namo Nara Vidh Sukhakar Atama Vita Upadeshati Kali Mangala Shah Suhi Jinshashan Me Atama Anushashan Shruta Jaki Dukha Hari Sukha Kali Sashi Shashana Jaku Guna Bhadra Karta Guna Bhadra Chaku Jani Bhadra Guna Dhari Bhavya Karata Upasana Aise Sara Shastra Ko Prakashayat Jeevani Ko Vane Upasana Shri Nitya Brahma Vasana Kati Vish Bhasha Kari Artha Ko Prakash Karo Jaki Mandra Buddhi Ruke Hota Artha Vasana Jaki Mandra Buddhi Ruke Hota Artha Vasana जो लक्ष्मी के निलय रूप युने अविनाशी प्रभु को उदार ग्रंथ रजु आत्मा अनुशासन भव्य जनों को है शिव कार आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुख हारी रचना करता मधुर विपाव की उपदेशामृत यह यदि कटु विभासित हो कटु औषधि ग्राह करो जीवन किंचित तू भयभीत न हो आत्मानुशासन ग्रंथ विराजमान छे अपने लास्ट नंबर की गाथा ऊपर अपने लास्ट गाथे कहो हतो इफ आई एम नॉट रॉन्ग 185 इष्ट वियोग में शोक करने की स्थिति आना पर आपने चर्चा कही थी आना पक्षी की गाथा ऊपर आज आप 186 नंबर की गाथा ऊपर આજે આપણે સ્વાધ્યાય કરવાનો છે. હમણાં આપણે સ્વામીભાઈના ક્લાસમાં જે શતખંડાગમ ગ્રંથનો આખો ઇતિહાસ શતખંડાગમ ગ્રંથની રચના કેટલા અધિકાર કેટલા ખંડ એના નામ એક એકની ગાથાઓ બહુ જ સુંદર આપણે પ્રકરણ સાંભળ્યું. હમણાં શુદ્ધ પક્ષીનો પર્વ ગઈકાલે ગયો આપણા જીન મંદિર નો વાર્ષિક મહોત્સવ પણ દેખાડ્યા હતો. ખૂબ જ સરસ પ્રેરણા છેલ્લે એમને આપી કે સ્વાધ્યાય એ ખરેખર પરમ તપ હોવાના કારણે આપણા જીવનમાં પૂજ્ય ગુરુજી પણ પ્રવચન માલિકા ફરમાવે છે કે એક આત્માર્થીના જીવનમાં દિવસના મિનિમમ 2-4 કલાક સ્વાધ્યાય તો હોવો જોઈએ. કારણ કે સ્વાધ્યાય કરવાથી જે વિશ્વનું સ્વરૂપ છે જે વિશ્વની વ્યવસ્થા છે જે વસ્તુની વ્યવસ્થા છે એ વ્યવસ્થા સમજતા આપણા જ્ઞાનની વિશુદ્ધિ વધે છે. ભેદ જ્ઞાનની કળા આપણને શીખવા મળે છે અને ગમે તેવા ઉદય પ્રસંગમાં ગમે તેવી પરિસ્થિતિ બને ગમે તેવા પ્રકારનો ઉદય આવી જાય એ ઉદય પ્રસંગમાં આપણે ભેદ જ્ઞાન પૂર્વક આપણા સ્વભાવના બળે આપણે એમાં ઉભા રહી શકીએ છીએ. એ શીખવા માટે જ આપણે રોજ અહીંયા આવીએ છીએ. આપણા કેવા અહો ભાગ્ય છે કે 2000 વર્ષ દરમિયાન જીનવાણીની અનેક અનેક જીનવાણીની હોળી વળી છે. મંદિરો વિધ્વંસ થયા છે કઈ ઓછું નથી થયું કારણ કે અસંખ્યાત અવસરથી પછી અસંખ્યાત કૌશું બે ચાર નહીં અસંખ્યાત નોર્મલ અવસરથીનો કાળ જાય ને બેન એક દરવાજો બંધ કરી દેજો અસંખ્યાત જે નોર્મલ અવસર પીણીનો જે કાળ જાય ને એના પછી એક આવો ઊંડા અવસર પીણ કાળ આવે છે. નોર્મલ અસંખ્યાત અવસર પીણના કાળ ગયા, એના પછી આવો પડતો કાળ આવે છે. મને તો એ વાતની ગઈકાલે હું ત્યાં બિજોડિયામાં હતી, હવે એની બધી વાતો કરીશ તો કલાક નીકળી જશે, એટલી બધી અદભુત વાતો છે. કારણ કે આદરણીય દેવેન્દ્રજી ત્યાં રહે છે, તો એના કારણે જે આખું એક માહોલ, એક મંડળની જાગૃતિ, યંગસ્ટર્સનો જે ઉત્સાહ, ખૂબ જ સરસ રીતે ત્યાં બધા જીવો, બહેનો, યંગસ્ટર્સ, દીકરીઓ, દીકરાઓ, બાળકો, 90 બાળકોએ ગઈકાલે એક્ઝામ આપી. એટલા નાના ગામમાં યુ વોન્ટ ઇમેજિન, એ ગામનું વર્ણન કરીશ તો તમે માનશો નહીં. 90 બાળકોએ ગઈકાલે એક્ઝામ આપી. શિક્ષણ પ્રશિક્ષણ શિબિર ચાલી હતી 10 દિવસ, એ ગઈકાલે પૂરી. એટલે ગુજરાતીના પ્રતાપે આવા નાના નાના ગામમાં પણ જે તત્વનો પ્રચાર થયો છે અને આવા વિદ્વાનો તૈયાર થયા છે, આપણા ઉપર અનંત અનંત ઉપકાર. 3,700 પ્રવચન ગુરુદેવજીના, 3,700 પ્રવચનો હિન્દીમાં આદરણીય દેવેન્દ્રજીએ કહ્યા. તમે જોજો એની આંખો એટલી કમજોર છે, તમે જોજો અહીંયા આવે છે દર વર્ષે, ત્યારે મોબાઈલમાં વાંચ્યું તો આટલું આમ નજીકથી એ આમ વાંચતા હોય, અને એ પણ અક્ષરો મોટા મોટા કરી કરે. એમાં એવી સ્થિતિમાં પણ ગુરુદેવ શ્રીના 1,000 પ્રવચનો એમને ગુજરાતીમાંથી હિન્દીમાં, એ હિન્દી પ્રાંતમાં ગુરુદેવ શ્રી જીવંત હોય તો એમની દેન. ખરેખર કહું છું, પછી ગુરુદેવ શ્રીના પ્રવચનો એટલા ભાવથી બધા ત્યાં સાંભળે છે, કારણ કે હિન્દી ભાષામાં એ થઈ ગયા છે. ચલો એ વાત તો થઈ, પૂજ્ય ગુરુદેવજીનો અનંત ઉપકાર છે કે આ બધા ગ્રંથો આચાર્ય દેવે તાડપત્ર ઉપર લખી તો દીધા, પરંતુ એના અર્થો, એના ભાવ અગર આપણે ના સમજાવ્યા હોત તો આપણને શું સમજાત? વસ્તુનું સ્વરૂપ, આવા અદભુત સિદ્ધાંતો આપણને સમજાત નહીં. આપણે વધારે હવે ભૂમિકા નથી બાંધતી, જેમ જેમ આગળ ચર્ચા યાદ આવશે એમ કરતા જશું. આપણે ગાથાને આધાર બનાવીને ચર્ચા કરીએ. જો 186 નંબરની ગાથા પણ બહુ સરસ છે, બહુ જ વૈરાગ્યમય ગાથાઓ સરળ શબ્દોમાં ગુણભદ્ર આચાર્ય દેવે લખી છે. શોક કા કારણ ઓર ફલ, શોક કા કારણ ઓર ફલ તથા ઉસકે અભાવ કી પ્રેરણા. શું ચાલશે? ચાલે છે વિષય. અહીં આગળની ગાથાઓમાં પણ મૃત્યુ કે પશ્ચાત મિત્ર ભી શત્રુ ઇષ્ટ વિયોગમે શોક કરને કી સ્થિતિ, આદિ બહુ જ સરળ સરળ પ્રેરણાદાયક બધી ગાથાઓ આવી રહી છે. કે તું ભાઈ કોઈ પણ પ્રસંગમાં શોક કરશે, કોઈ પણ પ્રસંગમાં તું જોડાઈ જશે, કોઈ પણ ઉદય પ્રસંગમાં જોડાઈને તીવ્ર આર્થ ધ્યાન અને રોધ ધ્યાન કરીને શોકમય પરિણમી પરિણમન કરીને નરક નિગો દાગી નિકૃત ગતિમાં ચાલ્યો જશે. તો અગર તને તારા આત્માનું કલ્યાણ કરવું હોય, અગર તને તારા આત્માને આ પંચ પરાવર્તનમાંથી મુક્ત કરવો હોય, તમારે કોઈ પણ પ્રસંગમાં રાગ દ્વેષના પ્રણામ કરવા ઉચિત નથી. જો તમને એક વાત કહું, હમણાં હું સવારના ટ્રેનમાંથી ને મને એ વિચાર આવ્યો કે આપણે એમ શીખીએ છીએ ને કરણા યોગમાં કે આયુ કર્મનો વંશ જે થાય છે, નેક્સ્ટ ભવનો પ્રીવિયસ ભવ, આ ભવમાં આપણે નેક્સ્ટ ભવનો આયુ ગતિ બધું બાંધવું, બરાબર કોરોમે. મને વિચાર આવ્યો કે આપણે નેક્સ્ટ આના પ્રીવિયસ ભવમાં જ આ ભવનું આયુ બાંધવું હશે ને, આ ભવમાં આવ્યું અનુજાબેન, આપણે નેક્સ્ટ આના પ્રીવિયસ ભવમાં આવ્યું હશે, તો આપણે એવા પરિણામ તો નહીં કહી રહ્યા હોય કે એ પરિણામથી આપણે પીડિયન કાયમનું બંધ થઈને આપણે પીડિયન્સ મળતા ગયા, તો એવા તીવ્ર માયાચારીના પરિણામ તો આપણે નહીં કહી રહ્યા. આપણે એવા બહુ આરંભ, બહુ પરિગ્રહ અને તીવ્ર કષાયના પરિણામ પણ નહીં કહી રહ્યા હોય કે જેનાથી આપણે નરકમાં ચાલ્યા જઈએ, તો આપણે નરકમાં હોય યા તો પીડિયન્સમાં હોય. આપણે એવા સ્વભાવ પણ નહીં કરી રહ્યા કે દેવ ગતિ નો બંધ થાય, કે સમય દર્શન ની પ્રાપ્તિ નહીં કરી હોય કે આપણે દેવ ગતિમાં થાય, તો આપણે દેવ ગતિમાં હોય. સમય દર્શન ની પ્રાપ્તિ પણ ન કરી અને એ બધી કુગતિઓના બંધ પણ આપણે ના કરીએ, તો આનાથી શું સિદ્ધ થાય છે ઉપમાવી કે આપણે આના પ્રીવિયસ ભાવમાં કોઈ એવા અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહના પ્રણામ કરી રહ્યા હશે, આપણે કોઈ એવા મધ્યસ્થ પ્રણામ કરી રહ્યા હશે, આપણે ક્યાંક સાચા દેવશાસ્ત્ર ગુરુમાં અનુમોદના કરેલી હશે, ક્યાંક મુનિરાજનો સંઘ આપણી સામે હશે અને આપણે એમાં અનુમોદના કરેલી હશે, ભક્તિ કરેલી હશે, બહુમાન કર્યું હશે, આદર કર્યો હશે, વિનય સત્કાર મહિમા કરેલી હશે. જેનાથી મનુષ્ય ભવતો મળ્યો. મનુષ્ય તો કેટલા છે? મનુષ્ય કેટલા છે? એક છે ને 1 કરોડ 20, કેટલા 120 કરોડ મનુષ્ય છે. બરાબર, તો મનુષ્ય તો બહુ બધા છે, કરોડો માં છે. તો આપણે મનુષ્ય આના પ્રીવિયસ ભાવમાં આપણે મનુષ્ય આયુનો વંશ, મનુષ્ય ગતિનો વંશ તો કહ્યું, પણ પોઈન્ટ એ છે કે એની સાથે સાથે મનુષ્ય આયુ મનુષ્ય ગતિનો વંશ થયો, એની સાથે સાથે સાધારણ પુણ્યનો પણ વંશ થયો, જેનાથી આપણને લૌકિક બધી અનુકૂળતાઓ મળી, રૂપિયા પૈસા, આર્થિક જે પરિસ્થિતિઓ છે, અનુકૂળ પરિવાર આવી, એ બધું પણ મળ્યું. એનું તો કોઈ મને મહત્વ આવતું નથી કે ઠીક છે ચલો એ બધું પણ મળ્યું. મારો પોઈન્ટ એ છે કે એની સાથે સાથે આપણે મીનાબેન સમજાય છે, આપણે કોઈક કેવા એવા ઉત્કૃષ્ટ પ્રણામ કર્યા હશે કે આવા નિકૃષ્ટ કાળમાં, મેં તમને હમણાં કીધું ત્યાં પણ કીધું હતું, હુંડા ડોન્ટ એક્ઝિસ્ટ કાળ લાઈફ. તમે જો આ કાળમાં પ્રણામ જીવન કેટલા પડતા જાય છે, ક્ષયોક્ષમ કેટલું હીન થતું જાય છે. પેલું 2+2+2+5 કરવું હોય ને તો પણ ફટાકથી આપણે શું લઈએ, સમજાય છે? અનુજાબેન ના લે પણ આપણે લેવું પડે, ખ્યાલ આવે છે? તો પોઈન્ટ એ છે કે કેટલા આપણે નિકૃષ્ટ કાળમાં છે કે પ્રણામ ક્ષયોક્ષમ, અચ્છા આયુ આયુ પણ ક્ષીણ થતું જાય છે ને, હીન થતું જાય છે ને, વિચાર કરો તમે તો આયુની પણ હીનતા, ક્ષયોક્ષમની હીનતા, પ્રણામોની હીનતા, ખ્યાલ આવે છે? શરીરની સ્થિતિ તમે જો, રોગો જો, જેવા નામે નો સાંભળ્યા હોય એવા એવા રોગો. પોઈન્ટ એ છે કે આ તો આપણે કહીએ ને મહિમા અંદરથી આવી જોઈએ દુર્લભતાની, કે આપણે પૂર્વ ભાવમાં કોઈક એવા ઉત્કૃષ્ટ મધ્યસ્થતાના પ્રણામ કર્યા હશે, સાચા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની અનુમોદનાના પ્રણામ કર્યા હશે, કે જેનાથી આપણને આવા નિકૃષ્ટ કાળમાં મનુષ્ય ભાવની સાથે, મનુષ્ય દેહની સાથે, સંગી પંચેન્દ્રિયપણાની સાથે સાથે આપણને આ સાચા દેવશાસ્ત્ર ગુરુ અને આવા જ્ઞાની ધર્માત્માઓનો આપણને સહયોગ. ગઈકાલે ત્યાં આદરણીય રજનીભાઈ કસાઈમાં એમને એક બહુ સરસ વાત કહી, એમને કીધું ગઈકાલનો જે દિવસ હતો ને શુદ્ધ પંચમીનો, એમને એ દિવસ મનાયો મધર્સ ડે તરીકે. ઘણા બધા ડે હોય છે ને લૌકિકમાં, એમને ગઈકાલે આ દિવસ મધર્સ ડે તરીકે, કારણ કે મધર એટલે કે આપણી જીનવાણી માતાનો અવતાર. ગઈકાલે સત્સંગાગમ ગ્રંથની રચના અંકલેશ્વરમાં પૂરી થઈ તો શુદ્ધનો અવતાર થયો. જીનવાણીની ગઈકાલે પૂજા થઈ હશે હજારો વર્ષો પહેલા, તો એમને આ મધર્સ ડે તરીકે આ દિવસ ઘોષિત કર્યો. એની સાથે સાથે એમને કીધું કે મધર્સ ડે તો છે, પણ એની સાથે સાથે એમને સંકલ્પ દિવસ તરીકે આ દિવસ મનાય. ગઈકાલે અમે ત્યાં બહુ ઉત્સાહથી સંકલ્પ દિવસ, કે ભાઈ જેવી રીતના લૌકિકમાં પણ તમે બિઝનેસ કરતા હો તો તમારો ટાર્ગેટ હોય કે ન હોય કે એવરી યર 10% તમારો બિઝનેસ પ્રોફિટ વધે, ગ્રોથ કહીએ ને, ખ્યાલ આવે છે? તો એમાં તમે ગ્રોથ કેવું ટાર્ગેટ કરી રાખો છો. તો બહુ સરસ વાત એવી કે આપણે પણ એવરી યર આપણા સ્વાધ્યાયમાં જેટલા કલાક કરતા હોઈએ, બરાબર દ્રષ્ટિને જેટલા કલાક આપણે સ્વાધ્યાય કરતા હોઈએ એનાથી એવરી યર અને એવરી 4-5 મંથ 6 મંથ એવરી યર આપણો એ ટાર્ગેટ હોવો જોઈએ કે આપણા સ્વાધ્યાયના કલાક અને સ્વાધ્યાયની જે ગહેરાઈ છે, જેની ડેપ્થ છે, જેની સમજણ છે, એ પણ આપણી સાથે સાથે વધવી જોઈએ. કીધું ને કે એક ઉદય કાફી છે, એક ઉદય કાફી છે જીવનની આખી રંગત બદલવા માટે. તું સમજી લે આપણે કોના ભરોસે બેઠા છે ખબર છે. આજે ઉદાહરણ વિચાર કીધી કે પહેલા તો નક્કી કરો કે ભાઈ મારું કાર્ય ક્ષેત્ર શું છે, હું શું કરી શકું છું, પહેલા એ સમજો. ઉદયમાં હું કાંઈ નહીં કરી શકું, શરીરમાં હું કાંઈ નહીં કરી શકું, ક્ષયોક્ષમ જ્ઞાનની હીનાદિકતામાં હું કાંઈ નહીં કરી શકું. મારા હાથની વાત શું છે, મારા હાથમાં શું છે, વોટ ઇઝ ઇન માય હેન્ડ, તો મારા હાથમાં છે કે ભાઈ ઉદયથી અને આ શરીરથી હું પોતાને ભિન્ન અનુભવી છું. તમને સમજાય છે? હું એમાં કાંઈ ફેરફાર નહીં કરી શકું, એ મારી સામર્થ નથી, એ વસ્તુ સ્વરૂપના બંધારણમાં સમજાય છે એ વ્યવસ્થા નથી, પણ હું મારામાં રહીને એનાથી હું ભિન્ન છું, રાગથી હું ભિન્ન છું, ક્ષયોક્ષમ જ્ઞાનની ધારાથી હું ભિન્ન છું, ઉદયથી હું ભિન્ન છું, પરદ્રવ્યથી હું ભિન્ન છું, અને હું એક જ્ઞાન સ્વભાવી ચૈતન્ય આત્મા છું એવો નિર્ણય કરી શકવામાં હું સમર્થ છું. તમને ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? જેવી રીતના એક પોઈન્ટ લઈને પછી આમાંથી આપણે વાત કરીએ, બહુ સરળ ગાથા ને સરસ ગાથા છે. કર્તા કર્મ અધિકાર લખ્યો ને આચાર્ય દેવે, કુન આચાર્ય દેવે કર્તા કર્મ અધિકાર લખ્યો, કર્તા કર્મ અધિકારમાં કુલ એક સિમ્પલ પ્રશ્ન તમને પૂછી છું. અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા જો અને કર્તા કર્મ અધિકાર, ત્રણ મહાઅધિકાર એટલે સૌથી મોટા સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર, કર્તા કર્મ અધિકાર અને બંધ અધિકાર. અને આટલા બધા અધિકારોમાં ત્રણ અધિકાર બહુ મોટા નહીં. અને એક જ ઉદ્દેશ એની પાછળ કે જીવની જે કર્તા કર્મની જે ભ્રાંતિ છે એની આપણને વાત આવે છે. શોકનું કારણ, અશોક કેમ થાય છે, દુઃખ કેમ થાય છે, આકુરતા કેમ થાય છે, વાતે વાતે દુઃખી કેમ થઈ રહીએ છે, રાગ દ્વેષ રૂપે કેમ પરણમીએ છે, ખ્યાલ એનું મૂળ કારણ શું છે, એનું મૂળ કારણ ખબર. શોકના કારણ ક્યાં હે, વાતમાં છે મિથ્યાત્વ. કર્તા કર્મની ભ્રાંતિ એ જ ખરેખર શોક અને દુઃખનું કારણ. હવે મારો પ્રશ્ન તમને છે, થોડા અભ્યાસી અંદર બહુ મજા આવશે અને જે નવા છે એને સાંભળવાની પણ મજા આવશે, જો સાંભળો. મારો પ્રશ્ન તમને એ છે કે કર્તા કર્મ અધિકારમાં આચાર્ય દેવે આત્માને કર્તા બતાવ્યો છે કે આત્માને અકર્તા બતાવ્યો છે? ત્યાં એમને ક્યારે એક વાત કરી નિમિત્ત ઉપાદાનનું કંઈક સમજાવવાનું કીધું તો કે સભામાં મેં પૂછ્યું કે કાર્ય નિમિત્તથી થાય કે કાર્ય ઉપાદાનથી થાય. તો કે સામે એક યંગ છોકરો બેઠો હતો જે શિબિરનો આયોજક હતો, એટલે શિબિર એનાથી એને સ્પોન્સર કરી દીધી તારંગાની વાત. એમણે કીધું કે એને એટલો બધો સરસ જવાબ આપ્યો. એને કીધું કે ભાઈ જો પંડિતજી, કાર્ય નિમિત્તથી થાય તો એ મને વાંધો નથી બરાબર, અને કાર્ય ઉપાદાનથી થાય ને તો એ મને વાંધો નથી, અને કાર્ય દેવ મળીને કરે ને તો એ મને વાંધો નથી, અને કાર્ય ન થાય ને તો એ મને વાંધો નથી. તમારું કામ થોડો કલાક બોલવાનું છે અને અમારું કામ થોડો કલાક, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ અને આપણે જય જી નંદ્ર કહીને છૂટાવો. કેટલો સરસ જવાય, અમને કોઈ વાંધો નથી, કાર્ય ઉપાદાનથી થાય એ કાર્ય નથી. ગજબ છે રજનીભાઈ, એમનું થોડુંક જે એક સ્ટાઇલ છે ને એ બધાને આમ વાત ઉતરી જાય. તો આ વાત કરીને બહુ સરસ છે ભાઈ. કરતા કર્મ અધિકારમાં આચાર્ય દેવે આત્માને કરતા કીધો કે આત્માને અકર્તા કીધો? બોલો બોલો. હવે આમાં તમે કહેશો ભાઈ, તમે પ્રશ્ન પૂછો, તમે બોલો, તમે 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 શું કહો છો, કયો અમે સાંભળશું? દેવ કીધા, દેવ છે, કરતા એ ન કરતા દેવ, અકર્તા તો છે. વેરી ગુડ, ઠીક, વેરી ગુડ. હા, અકર્તા તો છે અને કરતા એ છે. આવો બોલું, દેવ એક સાથે કરતા એ ન કરતા જે, કારણ કે તું આમાં અનેકાંશ સ્વરૂપ છે ને, એટલે આપણે દેવ જ કહેવાનું. કારણ કે આન્સર યા તો એક કહેતું તો તમે પકડશો, બીજો આન્સર કહેતું તો તમે પકડશો. બહુ સરસ. આત્માને જો સાંભળો, એમને ત્રણ વાત કીધી આગમમાં, બહુ સરસ. આપણે બહુ બધી વાત કદાચ લીધી પડે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય નો તો જ્ઞાની અજ્ઞાની દેવ કરતા બરાબર. પહેલી વાત સમજાય? અરે બોલો, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જીવ માત્ર પર દ્રવ્ય નો તો અકર્તા. જો હું દાખલાથી અમને મગી થઈ, અહીંયા જે શોક દૂર કરવાનું કારણ છે ને એ તમને અહીંયા પહેલા સમજાવી દઉં, પછી આપણે રીડિંગ કરીએ. આ કર્તા કર્મની ભ્રાંતિ તૂટે અને જીવ શોકમાં રે, દુઃખી રે, આકુરિત રે, ભ્રમિત રે, ભ્રમણામાં રે, મિથ્યાત્વ રહે, અજ્ઞાન રહે, અસંયમ રહે, અને એવું ત્રણ કર્મ બને. તમને સમજાય છે? તો પર શું કીધું, પહેલું સૂત્ર શું કીધું, ત્રણ વાક્ય યાદ રાખીને જાઓ. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, શું કીધું ફોરમે, પર દ્રવ્ય નો તો જ્ઞાની અજ્ઞાની કોઈ કરતા નથી. ત્રણ કર્મ એક પરમાણુ માત્ર નો પણ હું કરતા નથી, અજ્ઞાન દશા હોય કે જ્ઞાન દશા. હવે બીજી વાત, અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં પર દ્રવ્ય નો અકર્તા, પણ પર દ્રવ્ય નો હું કરતા છું એવા અભિપ્રાય નો કરતા. સમજાયું? હું કરી શકું છું એવી ખોટી માન્યતા અને એને લઈને જે રાગ દ્વેષ અને કચાય અને આર્ત અને રોદ ધ્યાન અને શોકના પરિણામ થાય, એ પરિણામનો, એ વિકારી પરિણામનો અજ્ઞાની અજ્ઞાન દશામાં કર. એમ આઈ ક્લિયર? અરે બોલો, થાકી ગયા? ઘરે જવું છે ના? ઘરે નથી જવું. હવે આમાં હવે અમે શું કહીએ બોલો, તમે કહો ઘરે જવું છે કહીએ તો એ પ્રોબ્લેમ, ના કહીએ તો એ પ્રોબ્લેમ, તો શું કેવું અમારે, ના કેવું શું અમારે, તમે કહી દો પહેલા. ઘરે જવું છે કે હા, પર ઘરમાંથી હવે બીજ ઘરમાં. ચલો ઠીક છે, બે વાક્ય સમજાયા બધાને? શું કીધા? ના ના મને એ વાક્ય બોલો તમે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય નો હવે એમને જ ઉદાહરણ આપ્યું, મને હવે ખબર નહીં, એ બધું યાદ રાખે, વાંધો નથી ને, એમને ઉદાહરણ આપ્યું બહુ સરસ. એક એક બારી રોટલી બનાવે, હવે એમને જે આપ્યું એવું નથી આપતી, હું મારી રીતે થોડું બીજું એને થોડું ક્વોલિટી કરી નાખું છું. બારી રોટલી બનાવે, બરાબર છે, આપણે એમ માનીએ કે બારીએ રોટલી બનાવી, બરાબર. હવે અહીંયા કરતા કર્મ અધિકાર માં આચાર્ય દેવ કહે છે કે અગર બારી રોટલી નો કરતા બારી રોટલી ને કરતી હોય તો બારીએ રોટલી માં વ્યાપવું પડે તો શું થશે? નીના ભાઈ પહેલી રોટલી માં બારી આપી ગઈ તો બીજી રોટલી માટે કઈ બીજી બારી લાવવી પડશે? એ તો ગઈ ને, એ તો ગઈ કે નહીં, એ તો પહેલી વાત ગઈ. હવે તમે દિવસ ની તમારા ઘરે જે આપણા પુરુષો હોય તો સ્વામીભાઈ દિવસ ની 3 રોટલી સવાર નું 2 રોટલી સાંજના ખાતર, તો સ્વામીભાઈ દિવસ ની કેટલી રોટલી ખાધી તમે? અરે બોલો, હવે વ્યવહાર થી પૂછવા ને આત્મા તો ખાતો જ નથી, હવે મારી પ્રશ્ન પૂછ્યો મેં ઘરના, તો સ્વામીભાઈ દિવસ ની કેટલી રોટલી ખાધી? 5. તો મહિના ની કેટલી થઈ? અપ્રોક્સ કેટલી થઈ? 150 રોટલી થઈ ને. તો પહેલી રોટલી માં બાઈ તો ગઈ ગઈ, તો હવે બીજી રોટલી માટે 150 બાઈ થશે કે નહીં બોલો? એનો મતલબ સમજાયું કે આવા ઉદાહરણ સરસ સરસ ઉદાહરણ આપીને કરતા કરવા અધિકાર નો સાર સમજાવ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નો કરતા નથી, કારણ કે અગર કરતા હોય તો એને સર્વપ્રથમ પોતાના અસ્તિત્વ ને પોતાના પ્રમાણના દ્રવ્ય ની મર્યાદા ને છોડીને એને એમાં જોવું પડે. અને બાઈ માં વ્યાપી જાય એ સ્વામી સાહેબ ટુકડો કરે તો બાઈ કહેશે ને, તું મેરા ટુકડા ક્યુ કર રહી હો, શું કર રહે હો? સમજમાં આવ્યા? તો પોસિબલ જ નથી. હવે આપણી બ્રહ્મ કેવી છે, 24 કલાક વસ્તુ સ્વરૂપ અને સર્વજ્ઞ ભગવાન ના ખિલાફ આપણે ઉભા છે. હેવ યુ અન્ડરસ્ટેન્ડિંગ? હવે 24 કલાક ભગવાન ની વાણી ના વિરુદ્ધ આપણી માન્યતા સાથે. તો જ્ઞાની હોય કે ચલો બોલો, જલ્દી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય નો કરતા તો 3 કાળમાં કોઈ હોય ન શકે. જેમ હાર કથન છે, ભગવાન ની જીવ ધ્વનિ, ભગવાન ની દિવ્ય ધ્વનિ, ભગવાન નો ઓંકાર ના, ભગવાન પરમ ઔદારિક શરીર માં બિરાજ, આ બધા વ્યવહાર ના કથન નિશ્ચય થી જો તો જ્ઞાની બોલો, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય ના કરતા તો કોઈ બની શકે. અજ્ઞાન દશામાં અજ્ઞાની પર ને લઈને પર ના લક્ષ્ય જે પોતાના અંતરંગ માં રાગાદી ભાવ ની ઉત્પત્તિ થાય છે એના કરતા થાય, અને એના પર સ્વરૂપ જે આકુળતા ઉત્પન્ન થાય છે, જે શોક ઉત્પન્ન થાય છે, જે આત્મવત ધ્યાન ઉત્પન્ન થાય છે એના ભોગતા થાય. તો અજ્ઞાની પરના અકલતા અને પોતાના વિકારી પરણામના બે વાક્ય થઈ ગયા. અને જ્ઞાની, અરે ભૂલો, જ્ઞાની તો કે પરના તો અકલતા અને પર ના લક્ષ્ય જે અસ્થિર, હવે જ્ઞાની થઈ ગયા ને એટલે અંદર માં પોતાનું ભાન થઈ ગયું, પોતાનું જ્ઞાન થઈ ગયું, પોતાની ખબર પડી ગઈ. તો પર ના તો અકર્તા અને પર ને લઈને જે અસ્થિરતા નો રાગ, કારણ કે અભિપ્રાય નથી રાગ કરવાનો, પોતાના સ્વરૂપમાં રહી નથી શકતા ને, એટલે માટે ઉપયોગ બહાર આવે છે. અને ઉપયોગ બહાર આવે છે એટલે અસ્થિરતા ના કયું ભૂમિકા ગુણસ્થાન પ્રમાણ રાગ ભાવ થાય છે રાગાધી, પરંતુ અભિપ્રાય નથી કરવાનો અને અસ્થિરતા જન્ય કર્મના ઉદયના જોરમાં જોડાઈને થઈ જાય છે. એટલે જ્ઞાની એ રાગાધી ભાવના ખરેખર અકર્તા અને પોતાના જ્ઞાન ભાવના કરતા. પાછું ચલો પાછું એક વાર ત્રણ આપણે બોલીને પછી આપણે આમાંથી વાત છે. પહેલું વાક્ય શું કીધું? જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પર દ્રવ્ય ના તો કરતા 3 કાળમાં કોઈ ન બન્યું, બરાબર. મેં રૂપિયા કમાયા, મેં ભોજન બનાવ્યું, મેં ઘર ચલાવ્યું, મેં મંદિર ચલાવ્યું, મેં પાઠશાળા ચલાવી, મેં ક્લાસ ચલાવ્યા, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં યાત્રા કરી, મેં દાન આપ્યું, આ બધો અભિપ્રાય મિથ્યા છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો જ્ઞાની કે અજ્ઞાની એ પર દ્રવ્ય લખતા. એમને બહુ સરસ કીધું, બહુ સ્પષ્ટ કીધું કે કેવી રીતના, એક મહિમા માટે કહું તમને વચ્ચે, ઉપમા ભી આજે ઘરે જઈને છે ને, તમે લોકો એક કાગળ લેજો, તારપત્ર નહીં, કાગળ, ખાલી કાગળ, પ્લેન કાગળ લેજો, અને એ કાગળ નીચે સપોર્ટ નહીં રાખતા, કારણ કે તારપત્ર માટે કોઈ સપોર્ટ ન હોય આચાર્ય દેવ. એમને એટલું સરસ કીધું કે તારપત્ર ઉપર તમે કાગળ ઉપર ખાલી નીડલ લેજો, નીડલ લઈને ફોરમ ઓકે નીડલ લઈને તમારે ખાલી ફોરમ એપ લખવા માટે કેટલી વાર તમારે કાળા પાડવા પડશે બોલો એપ લખવા માટે તમારે કેટલી વાર કાળા પાડશો ને તો કેટલી બધી વાર તમને આંગળીમાં કઈ વાગી ગયો ને તો તમે આમ ખાશો આમ કારણ કે તમને અહીંયા મીઠું મસાલો કઈ લાગશે ને તો તમને બળશે હવે તમે એપ લખો ખાલી કાણા પાડી નહીં તો કેટલી વાર લાગશે કેટલા કાણા પાડવા પડશે સમજાય છે આખું નામ લખો ફોરમ કેટલી વાર કાણા પાડીને લાગે કેટલી વાર એ કાણા છૂટશે શું ગજબ છે 30,000 કીધું ને છેલ્લો ખંડ કેટલા કીધા 30,000 કીધા ને 30,000 મહા મહાબંધ જે મહાધવલા અને એના 7 પુસ્તક અને એના 30,000 શ્લોક પ્રમાણ એની રચના વિચાર કરો અને તમે વાંચન કહી દે છે કદાચ આગળનું મિસ કહ્યું છે પુષ્પોદન આચાર્ય જે તો થોડું લખ્યું ઉપર પછી તો આખો ગ્રંથ ભૂતબલી આચાર્ય દેવે પૂરો કરી આખો ગ્રંથ વિચાર કરો કેટલી વાર એ કાણા પાડીને 30,000 સૂત્ર શ્લોક પ્રમાણ એ મહાધવલ ની રચના છે 16 ભાગ ધવલ ટીકા વિચાર કરો 500 પાનાના એક ભાગ એટલે આપણે કલ્પના ની વાત છે કે આપણી પાસે કેટલી સમૃદ્ધ આચાર્ય પરંપરા છે આપણે કહીએ ને એક પ્રશ્ન તમે પૂછ્યું ઇન્ડિયામાં સૌથી રિચેસ્ટ પર્સન કોણ છે હમણાં બોલો ભાઈ સૌથી રિચેસ્ટ કોણ છે સૌથી રિચેસ્ટ તમે ને સૌથી રિચે અંબાણી હા અંબાણી અદાની કોણ અંબાણી બોલો કોણ છે આ ઇન્ડિયા નું પૂછ્યું શું કોણ છે સૌથી રિચેસ્ટ હોય તો આપણે જ આ અંબાણી અદાની આ સૌથી સાચી કહું છું કે કહેવા માટે નથી આ કોઈ વાત મામૂલી નથી સૌથી રિચેસ્ટ હોઈએ તો આપણે આપણને ક્યાં લાગે છે આપણે તો ધૂળથી ને સહયોગથી એકબીજાને માપીએ છીએ આપણે તો ધૂળથી સહયોગથી માપીએ છીએ સૌથી રિચેસ્ટ હોય ને તો આપણે છે આપણી પાસે આ સમૃદ્ધ પરંપરા છે આચાર્ય પર કેવા ગજબના ગ્રંથો છે અને આમ નામ ભાવ નીકળ્યા છે ને આંખનો દુરુપયોગ કરતું ને જેટલો આંખનો દુરુપયોગ કાનનો દુરુપયોગ ચેલેન્જ છે કરનારનો વાંચી લો એટલે બીજા ભાવમાં નેક્સ્ટ ભાવમાં તમને આંખ નહીં મળે નેક્સ્ટ ભાવમાં કાન નહીં મળે નેક્સ્ટ ભાવમાં વાણીનો દુરુપયોગ કર્યો ને હિત મિત પ્રિય વચન ન બોલ્યા ને સમજ્યા કે ગમે તેમ વાત કહીએ ને નેક્સ્ટ એટલે કોઈને દુઃખ લાગી જાય એવી ભાષા હોય જ નહીં આત્માથી ના જીવન હોય જ નહીં પોઈન્ટ ખ્યાલમાં છે વાણીનો યોગ નહીં મળે તરસી જશું પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે એક મન અરે મનની વાત તો રહી ગઈ મન નહીં મળે ને નેક્સ્ટ ભાવમાં સમજાય કે અસમની પર્યાયમાં ચાલ્યા જશું ને અનંતકાળ કઈ ખબર નહીં પડે ક્યાંય સત્તા નહીં લાગે ક્યાંય ગયા છે કોણ આવીને સંભળાવશે તો પરમાત્મા છે નક્કી કોણ આવીને સંભળાવશે આજે ગુરુજીના પ્રસાદે નાના છોકરાઓ હું જીવ છું મારામાં જ્ઞાન છે હું જ્ઞાનથી જાણું થઈ ગયું હા બોલો આવું છે તો શું કહેતી હતી હું આ તાડપત્ર ની વાત કરી તથા કર્મધિકાર ની વાત કરી ત્રણ સૂત્ર ની વાત કરી ચલો એક વાર રિપીટ કરશું હા થોડો યાદ થઈ ગયો ને યાદ રહ્યા કે નહીં બોલો ચલો જ્ઞાન વેરી ગુડ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પરદ્રવ્ય નો કરતા તો ત્રણ કર્મ કોઈ નહીં અજ્ઞાની જી કરતા છે કે નહીં હા અકર્તા છે કે નહીં હા પરદ્રવ્ય નો અકર્તા અને પોતાના રાગાદી ભાવ નો કરતા જ્ઞાની રાગાદી ભાવ નો પણ કરતા અને પોતાના જ્ઞાન ભાવ નો કરતા જ્ઞાન ભાવ નો કરતા ખ્યાલ આવે છે સમજાય છે જેવડા વાંચે પછી પૂરું કરે શોક કા કારણ અને ફલ તથા ઉનકે અભાવ કી પ્રેરણા યહ શોક કિસસે હોતા હૈ ઓર ઇનકે કારણ ક્યા હોતા હૈ યહ બાત આગામી છંદ મે કહેતે હૈ ઇસકે કારણ ક્યા હોતા હૈ ઇસકા ફલ ક્યા મિલેગા इससे सामग्री की हानि हमें जो एक एक सूत्र से एक नियम है सबसे पहले नियम सुखी दो इष्ट सामग्री की हानि से शोक होता है बराबर और इष्ट सामग्री की हानि से शोक होता है और उस शोक से दुख होता है इष्ट सामग्री की प्राप्ति से राग होता है और उस राग से सुख होता है इसीलिए बुद्धिमान लोग इष्ट की हानि होने पर भी शोक रहित होते हैं शोक रहित होते हुए सदा सुखी रहते हैं। भावार्थ पर आती रही है, समझाएगी ना तुमने। सुखी दुख इष्ट सामग्री की हानि से देवा, इष्ट सामग्री इन हानि इतने नो भी हो, इतने इष्ट सामग्री की हानि की सूरत है जीव ने शोक थे, एनाथी दुख थे, एनाथी आर्थ ज्ञान थे, एनाथी नवीन शिखरा कर्म बन जाता। अठी बात समझाई थे, पाप नो उदय आयो, इष्ट की हानि थी, पाप ना प्रणाम थया, पाप नो बंद थयो, पाप नो उदय, फुल प्रोग्राम पाप। अगेन उदय पाप नो એટલે ઈષ્ટ પદાર્થ હતું બારમાં, જો ખરેખર તો વસ્તુ સ્વરૂપની કમી જઈને જોઈએ તો કોઈ પદાર્થ ઈષ્ટ નથી અને કોઈ પદાર્થ મારી માટે અનિષ્ટ નથી। ખરેખર તો ઈષ્ટ કોને કહેવાય કે જે જીવને સુખ ઉત્પન્ન કરાવે, તો ખરેખર તો જીવ માત્ર માટે એનો શુદ્ધાત્મા જ એની માટે ઈષ્ટ છે। સમજાય છે? કારણ કે શુદ્ધાત્માના લક્ષ્ય જ જીવને સુખની પ્રાપ્તિ થશે અને દુઃખનો અભાવ થશે। ખ્યાલ આવે છે? આ તો આપણું અજ્ઞાન છે કે આપણે પર પદાર્થમાં અમુક પદાર્થમાં ઈષ્ટપણાની કલ્પના કરી, ઈષ્ટની કલ્પના કરી, એ ઈષ્ટ સમજાય છે? ઈષ્ટ ઈષ્ટ અનિષ્ટ એ શ્રદ્ધા ગુણની પર્યાય છે। ઈષ્ટને પોતાનું માનવું સમજાય છે? તો ઈષ્ટની કલ્પના કરી એટલે પર દ્રવ્ય ને અમુક પર દ્રવ્ય ને પોતાના માયના, હવે પોતાના માયના પરને પોતાના માયના એટલે એને પોતાની ઈચ્છા અનુસાર પરિણમાવાનો અભિપ્રાય અને પરિણામ રહ્યા। હવે કોઈ પર દ્રવ્ય તારી ઈચ્છા અનુસાર તો પરિણમશે નહીં, એ સંયોગ છે તો વિયોગ લઈને આવ્યો છે કે નહીં। હવે તું એ સંયોગ ને અનંતકાળ રોકી બતાવ, રોકી શકશું? જળ હોય કે સમજાય છે વિષય, જળ હોય કે ચેતન હોય, આપણા સંયોગમાં જે ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા જે પણ બારમાં નો કર્મની પ્રાપ્તિ થઈ એને આપણે સૌથી પહેલા તો એને આપણે ઈષ્ટ માયનું એ ભૂલ, બરાબર શાંતિ સમજાય છે ને? એને ઈષ્ટ માયનું એ ભૂલ, એને પોતાના માયના એ ભૂલ, આ જ મૂળમાં ભૂલ છે કે નથી એ તારા, નથી તું એનો, નથી તું એમાં વ્યાપતો, નથી તું એનો કરતા, નથી તું એને તારી ઈચ્છા અને તારા વિકલ્પ અનુસાર પણ અમાવી શકતો, તો ભૂલ તો અહીંયા થઈ ગઈ ના। તું તારા અધિકારની બહારની વાત કરે તો કેવી રીતના ચાલે? તું ઇમ્પોસિબલ અસંભવ વાત કરે તો કેવી રીતના ચાલે? અસંભવ વાત છે કે નહીં? કોઈ પર પદાર્થને તારે તારા કરવા છે, તારી ઈચ્છા અનુસાર પડવા છે, એટલે ઇમ્પોસિબલ। હવે આપણા શરીરમાં બહુ સરસ અમારે ત્યાં પ્રગતિ સાધની 93-94 નંબરની વાત થયેલી 5 દિવસ, બહુ ગજબ। મૂળ શોકનું ને દુઃખનું કારણ શું છે બોલો? આ યાદ રાખજો, સૂત્ર યાદ રાખજો, જીવ કુદરાદી અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં, આ મહામંત્ર યાદ રાખજો, જીવ કુદરત અનેક અનંત પરમાણુઓથી બનેલો આ કુદરત શરીર ઓદારી અને જીભ આ બેનો સંયોગ થયો, એક ક્ષેત્ર અવગાહન સંબંધ થયો, એકત્વનો નહીં એક ક્ષેત્ર અવગાહન સંબંધ થયો, તો એ બે સંયોગમાં અમુક વર્ષ સુધી રહ્યા અને રહે, બરાબર છે? થિયરી સમજાય છે? થિયરી સમજાય તો પ્રેક્ટિકલ એપ્લિકેશન બહુ મજા આવશે કરવાનું। તો જીવ પુત્ર આદિ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં, અગેન જીવ પુત્ર આદિ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય થઈએ ને, ઘણી બધી વાતો આવી સમાન જાતિ દ્રવ્ય પર્યાય, સમાન જાતિ દ્રવ્ય પ્રેમ પર્યાય, સ્વભાવ ગુણ પર્યાય, વિભાવ ગુણ, ઓ બધી ચર્ચા આવે। આચાર્ય તેને બધી પર્યાયોને છોડીને આ જ પર્યાય લીધી, કઈ? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, અને એમાં એકત્વ એ જ સમસ્ત ગજબ શબ્દ કે ટીકામાં સમસ્ત અવિદ્યાનું મૂળ। અવિદ્યા એટલે નિત્યાદર્શ, નિત્યાજ્ઞાન, નિત્યા ચારિત્ર, શોક, આકુલતા, રાગ, ક્લેશ, કસાય, અસંખ્યાત લોક પ્રમાણ, આર્ત અને રૌદ્ર ધ્યાનનું મૂળ શું છે? અવિદ્યાનું મૂળ શું છે? જીવ બુદ્ધરાજી અસમાન જાતિ પર્યાયમાં એકત્વનો ભાવ કરો, તુલમે સાથે રહેશું ને, ભિન્ન સમસ્ત ભિન્ન ભિન્ન વસ્તુએ स्वयं अपने अपने में परिणमती है, कोई किसी को परिणमित नहीं करा सकता, परिणमन कराने का भाव ही मिथ्या है। चलो एक बार आपके बोलो थोड़ा याद राखजो बधु, कारण के क्या है केवो उड़े आई जैसे ना कि भाई आपने शरीर कितनी थी जाए, इंद्रिय कितनी थी जाए, अने कदाच एवं उड़े आई जाए कि मंदिर आवी सके ना आवी सके। अपना ज्ञान तत्व ज्ञान ने मूल तत्व ज्ञान ना सिद्धांतो रेसेला से ने ना अमुक मंत्र अमुक सूत्र अमुक पदो अमुक न्याय अमुक वातो अपने याद रखे ने तो आपने गोलन करी। चलो जल्दी रस्सी में बोल तो देव फोरम बोलो, चलो फोरम में बोलो तो ये तो जीव पुत्र आदि असमान जाति द्रव्य पर्याय एकत्व एकत्व साथे ममत्व कर्तृत्व भोक्तृत्व स्वामित्व सुख बुद्धि अने ध्येय युक्तता 24 कलाक आपका ज्ञान नो विषय शू बने शरीर 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 से सवा की राख जो अने शरीर थी लई ने संबंधित जे थोड़ा सहयोग आजुबाजू में है। मेंढक की दुनिया क्या सुधी एना कुआ आपकी दुनिया क्या सुधी आपने मने ये विचार है आपने जीनु एकत्व है ना समझ लो जीनु एकत्व है ना एना विचारो एनो एना विचारो ने उपयोग क्या ने क्या एमा ने एमा जमिया कर फाइन समझे ने केव की उपयोगी पण केवी ओली छे मोही केवी कर वात करता ने पण बाळक ने एकत्व है ना ने रमतु है ने तो घड़ी घड़ी क्या ध्यान क्या रहे पड़ी नहीं रहे आम नहीं करे तेम नहीं करे तमे जो लो उपयोग ज्या एकत्व ने ज्या रुचि छे ज्या प्रतीति छे ज्या अहम छे त्या उपयोग घड़ी घड़ी हो। अरे ज्ञानी नु एकत्व क्या सफाई गयु ज्ञानी नु एकत्व क्या सफाई गयु ज्ञानी नु एकत्व पोताना स्वभाव में सफाई जवाना कारण ज्ञानी ने 24 कलाक एमना उपयोग में कौन रमे छे एमनो ज्ञान। चला एक आपने बोलसु समस्त अविद्या समस्त अविद्या नु मूल कारण शू छे जीव पुरगर आदि असमान जाति जे पर्याय में गयो ए प्राप्त पर्याय में तन्मय ओला कीड़ा नु दान खबर छे के नहीं चालू शरीर छूटी बदलाव शू आयो मैंने खाली शरीर बदला न समझाय बदलायु शरीर बदलायु गति बदलाया संयोग चालू शू रही बोलो अविद्या मूल चालू रही आचार्य टीका शब्दों मैंने हम काले कीधु मैंने एटली मैं कीधु साचे आ बदा शब्दों कोटरी कोटरी ने केवा लिखा अकारण करू न बोलो हाथ की पे आहार लेवा जता था के कीधु बोलो के छेद थी गया था हाथों में वक्र ग्रीवा चाल्य डोक वाकी थी गई आपकी बोलो चोरियासी पाउन लगता लगता कुनकुन आचार्य देव विचार करो तो है ना एक एक अणु अणु कण कण जन जननी ओ स्वतंत्रता आचार्य देव आपने सिखाई जीव बोलो जल्दी जीव पुद्गल आदि पुद्गल आदि ना पुद्गल जो परमाणु की बने जीव पुद्गल मां जे जीव पुद्गल रूप असमान जाति द्रव्य पर्याय छे एमा एकत्व ए समस्त अविद्बोलो मौन से समझात नहीं समझाई से ने हमें 12 वागे शू थे भूख लगते ना तो केम लगे थे कारण के आ असमान जाति द्रव्य पर्याय में तू मानी ने बेटा थे वात सांभरी है के तू परमात्मा जो अने एकत्व शरीर में के समय नहीं छे एकत्व वाणी शरीर सेवक्षम ज्ञान चला है लाभ देश ना प्रणाम सहयोग घर कुटुंब परिवार एमा भी एक समय एकत्व नहीं छूटत अने एक समय एकत्व अंदर में स्थापित करे कितना टाइम लगे उपयोग अंदर जावा माटे कितना टाइम लगे क्षण भर युज रस को पीजे मिथ्या मल को धो ख्याल आ रही है अपने पाप छोड़ी नहीं या पुण्य में आयो ना तो पापे क्या लागी गयो अरे बोलो बराबर मिथ्या कीधु बेटा ज्यां सुधी हूँ जिंदा छू ने तू चिंता नहीं कर आप पुण्य में जैसे ना હું છું ને સાથે એટલે હું પુણ્યમાં ધર્મ બનાવી દઈશ. સમજાય છે? આ મિથ્યા તું ચિંતા લે, જ્યાં સુધી હું ચિંતા છું ત્યાં સુધી તને કઈ નહીં થાય. જ્યાં અહીંયા બેસે ને ત્યાં વાણીનો કરતા હું, પૂજાનો કરતા હું, ગાવાવાળાનો કરતા હું, બોલાવાનો હું, સમજાવાનો હું, સાંભળવાનો હું, લખવાવાળો હું, યાદ રાખવાનું હું. બેચારા થાય છે ને, બહુ સરસ વાત કહી ત્યાં કે એક ભાઈએ એક પંડિતજીને ગુરુદેવજી નું વર્ષો પહેલાનું એક પ્રવચન બોલી, ટેપ હોય ને પહેલાનું ટેપ હતી, તો કે ટેપ આવી હતી. ટેપ આવી હતી કે આપને એ નંબર ના પ્રવચન પંડિતજી ને જીવરા દેવેન્દ્રજી ને આપને એ નંબર ના પ્રવચન સુના, તો કે ક્યાં ખાસ વાત હૈ ઇસમેં, તો મેં સુનુંગા સુને સુનુંગા મેને તો સુને વોટ્સએપ, તો કે યે પ્રવચન મે પુષ્કરદેવશ્રી ને મેરા નામ 5 વાર લિયા, તો આપ સુનના. તો દેવેન્દ્રજી કીધું પંડિતજી કે 9000 પ્રવચનો ને પુષ્કરદેવશ્રી ને મેરા નામ તો હજારો વાર લિયા, આપને સુના કે નહીં? આપકા નામ તો બહુ નહીં સુના. સમજાય છે? આપકા નામ હજારો વાર, હજારો વાર તો નહીં સુના, તો કે ક્યાં સુના આપને? કોઈ સમજાય છે કે મેરા નામ તો પૂજ્ય ગુરુદેવજી ને 5 બાર નહીં 5000 વાર લીધા છે, આપને સુના? બોલો, ખ્યાલ આવે છે? આવી ખુમારી આવી ગજબ. મને તો ખબર નહી, આખી ફોરમ ને તમે બેઠા છો ને કદાચ, એ પણ મને દૂર લાગે છે. અહીંયા ઘર બધાના જે પણ થયું છે આઈ મીન દૂર, અહીંયા થોડા આગળ આવીને બેસો તો એટલું મંદિર સામે, એટલી નાની ગલીઓ. વિચાર કરો, હું જે ઘરમાં રહી હતી એના આજુબાજુ 3 મંદિર, એટલે એમ ઇમેજિન કરો શું વાતાવરણ. આ પણ મને દૂર લાગે છે મંદિર, એટલું પણ મને દૂર લાગે છે. બોલો, એટલું પણ દૂર લાગે છે. પૂજ્ય ગુરુદેવશ્રી ના પ્રતાપે દેશ નહી વિદેશ ભરમાં તમે જો ક્યાં ક્યાં આવે છે, આવું છું ને બધે, એટલે મને એટલી મહિમા આવે, મને થાય કે શું સમર્થ જીવો છે. તો કેટલી વાર લીધું આપણું નામ? બોલો, હું 5 વાર મીના બેન કહું ને, કેટલી વાર લીધું આપણું નામ? ગુરુદેવજી તો જીવાની તો લાઈન પાના પાને, તું ભગવાન તું ભગવાન તું ભગવાન, અને આપણને એમ થાય બરાબર ભગવાન બરાબર ભગવાન. ખ્યાલ આવે? અંદરથી મહિમા આવી. અને આમાં શું થાય છે? અચ્છા, આ ગાથા, ઓ આ તો અમે બહુ પહેલા તો શિબિરોમાં આ ગાથા તો અમે બહુ ભણ્યા, સમજે ને? અને બિચારા કોઈ નવા હશે, હાય હાય હવે તો ભણવું છે, હવે તો ભણવું છે, હવે તો ભણવું છે, આ તો બહુ ભણ્યા અરે ભણવું છે, બહુ ભણ્યા અરે ભણવું. તો વર્તમાન સમય તો ભૂત ભવિષ્યની પંચાયતમાં ગયો, ચિંતામાં ગયો. વર્તમાન લોકો વર્તમાનમાં આનંદ, આમ હવે મુજબ તો એમ વાતોથી ખબર ઈ નહીં, મેં તો પ્રાપ્ત કરી આવીને. અને એનું કારણ છે આ શો, એનું કારણ છે આ ધ્યાન, એનું કારણ છે રોગ ધ્યાન, એનું કારણ છે ઈષ્ટનો વિયોગ થયો તો જીવ ઊંચો નીચો છે, એક્સેપ્ટ ના કરી શકે, શું ના એક્સેપ્ટ કરી શકે, વસ્તુ સ્વરૂપની સ્થિતિ આ કોણ બદલી શકે? ચલો પૂરું કરીએ, બાકી રહીએ છે હવે, સમય આપણો પૂરો થવાયો. ઇષ્ટહાનિ સે, અચ્છા વાત કે નહીં વાત, અચ્છા બાકી રહી. ઇષ્ટહાનિ સે શોક દુઃખ હર, ઇષ્ટલાભ સે લાભ સુખી, અત હાનિ મે શોક રહિત હો, સુધી સર્વદા રહે. સુધી એટલે જેને શુદ્ધ છે, શુદ્ધ જેને ભાન છે એ સર્વદા સુખી. અને ઈષ્ટ અનિષ્ટ ની કલ્પના મટી ગઈ. રક્ષણ કે રિદ્ધિ વૈમાનિક દેવ ની સર્વે માન્યા પુત્ર એક સ્વભાવ, સમસ્ત જીવ સમાન લાગે, બધા ભગવાન, બધા દ્રવ્ય સમાન, બધા માનવ શક્તિ કાલાણ હોય કે પરમાણુ હોય, ઓ હરેક દ્રવ્ય પોતાની મર્યાદામાં ગુણપર્યાયમાં રહીને પણ અમે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, ભોગતા નથી, લડતો નથી, સ્પર્શતો નથી. આ આપણો સંસાર પણ આપી અંદર, આપણો મોક્ષ પણ આપી અંદર, આપણું દુઃખ પણ આપી અંદર, આપણું સુખ પણ આપી અંદર, અને આપણી ભૂલ પણ આપણી અંદર આપણે ઉભી કરેલી, એટલે માટે આપણે એને દૂર કરી શકવામાં સમર્થ છે. ધીસ ઇઝ સો બ્યુટિફુલ કે આપણે ભૂલ ઉભી કરી તો ટાળવામાં પણ આપણે સમર્થ અને ઇન્ડિપેન્ડન્ટ છે. તો શું થાય? કોઈના કારણે અગર ભૂલ થઈ હોત, કોઈના કારણે દુઃખી થયા હોત, કોઈના કારણે રખડતા હોત તો શું થાય? બોલો, તો આપણે એને બેક કરવું પડત, આપણે એની સામે હાથ જોડવા પડત કે અમને મુક્ત કરો, તમે અમને વાયુ ના, તમે અમને દુઃખી કર્યા, હવે તમે અમને સુખી કરો. કેવો સ્વતંત્રતા નો માર્ગ. ઇસીલિયે પ્રભુ રચ લિયે તુમને હાથો પે હાથ, કોઈ ના દે સકતા હૈ ઇસ જગ મે કિસી કા સાથ. ઇસીલિયે પ્રભુ રચ લિયે તુમને હાથો પે હાથ. એક 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 મુદ્રા ભગવાન ની એક એક મુદ્રા મોક્ષ માર્ગ નું આપણે નિરૂપણ કરે, મોક્ષ માર્ગ દર્શાવે. ખ્યાલ આવે છે? જો બાળક કાઢીને પૂરું થયું. સભી જીવ સુખ ચાહતે હૈ, સુખ કા ઘાતક દુઃખ હૈ, ઓર દુઃખ શોક કે હોતા હૈ, તથા શોક ઇષ્ટ સામગ્રી કા વિયોગ હોને પર હોતા હૈ. જેનો સંયોગ નથી લો બી પ્રિપેર. આપણે બધા પ્રિપેર તો પડશે. જેનો સંયોગ છે એનો નિયમ થી યોગ. પછી પતિ હોય, પત્ની હોય, બાળક હોય, ઘર કુટુંબ, જે પણ શરીર હોય, સમજાય છે? ઘણી વાર આપણે વાત લઈએ છીએ ને, એક તાલી ડેટ કોના પર લેતી હોય, દવા પર લેતી હોય ને, મેડિસિન પર લેતી હોય ને, તેના પર લેતી હોય. જેનો જન્મ છે, જેની ઉત્પત્તિ છે અને જેનો સમાગમ છે, જેનો સંયોગ છે, એ એક્સપાયરી ડેટ લઈને આવે. હું આત્મા, તમે આત્મા, શુદ્ધાત્મા, જાયક આત્મા, ન જન્મ્યો તો મરવાનો સવાલ, ન એનો સંયોગ તો વિયોગની વાત, ન એમાં કઈ ઉત્પાદન તો વ્યયની વાત, ન કઈ ઓછું થયું તો કે કઈ કઈ ભરવાની વાત. તમને સમજાય ને? ખ્યાલ આવે ને? જે સમ્યક દર્શન થી પણ પોતાને પૂર્ણ માને ને તો પણ નથી આપતો. પોતાને પૂર્ણ જોવા વાળી પર્યાય પૂર્ણ થાય છે. પૂર્ણ કોણ થઈ? પર્યાય. અરે સમજાય છે કે નહીં? શુદ્ધ કોણ થઈ? પર્યાય. અશુદ્ધ કોણ હતી? પર્યાય. હું સાપેક્ષ શુદ્ધ છું કે હું નિરપેક્ષ શુદ્ધ છું? બોલો. નિરપેક્ષ અનાદિ અનંત છું, બરાબર? તો જો શું કીધું? શોક ઇષ્ટ સામગ્રી કા વિયોગ હોને પર હોતા હૈ. જ્ઞાની વિચાર કરતે હૈ કે વાહ વો ગજબ. જ્ઞાની વિચાર કરતે હૈ કે મેં મોહ કે પર પદાર્થ કો ઇષ્ટ માનતા હું. મેં માનતા હું પર પદાર્થ મુજે નહીં કહેતે કે મુજે અપના માનો, ઇષ્ટ માનો, મેરા કરતા બનો, દુઃખી હો. અશરીર કે છે તો શું કહ્યું? મેં મોહ સે પર પદાર્થ કો ઇષ્ટ માનતા હું, પરંતુ એ ઇષ્ટ નહીં હૈ ઓર કભી મેરે નહીં હોતે, મેરે રખને સે રહેતે નહીં હૈ. ઇસીલિયે ઇન પર વસ્તુઓ કે વિયોગ મે શોક ક્યા કરના, આત્મજ્ઞાન ક્યા કરના. બોલવું બધું સહેલું લાગે છે હે? જો બે નથી ને બોલવું સાંભળવું સારું લાગે, પછી જયારે આવે ને ત્યારે ખબર પડે છે બધી. આવું હવે આવું હવે ગુરુદેવજી ના શિષ્ય બોલે તો ન શું હોય ના? હા ના, ઠીક છે. આપણે ચારિત્ર ની દશા એવી છે કે થાય શ્રદ્ધામાં તો આપણે એટલું મજબૂત બનવું પડશે કે નહીં? આ તત્વજ્ઞાન મળ્યું છે તો લાભ, એનો ફાયદો તો કઈ થવો જોઈએ ને? ખાલી સાંભળીને થોડી જતા રહેવાનું છે, ખાલી સંભળાવીને થોડી જતા રહેવાનું. મેં તમને કીધું ને 10% ઇન્ક્રીમેન્ટ બધાને જોઈએ છે ને ઓલામાં, તો અહીંયા પણ આપણી વિશુદ્ધિ ક્યાં તો હર વર્ષે અહીંયા તો કે છે. ત્યાં મેં ઉદાહરણ છે, મેં તો ચાર્જર માં આપણે ફોન ચાર્જ કરીએ ને તો ચાર્જ થઈ ગયો 100%, બરાબર? 25 થશે 4 કલાક પછી. અને અહીંયા આપણા ઉપયોગ ને જીનવાણી ના ચાર્જ થી લગાવીએ, ગુરુવાણી ના ચાર્જ થી લગાવીએ તો આપણી પનકી ચાર્જ થાય અને પછી વધવી જોઈએ. સમજાય છે? ઘટવી ના ને વધવી જોઈએ. આ ફાયદો છે, ફાયદો થવો છે. તો શું કીધું? પર વસ્તુઓ કે વિયોગ મેં શોક ક્યા કરના, એસા વિચાર કરકે જો ઇષ્ટ સામગ્રી કી હાનિ હોને પર ભી શોક નહીં કરતે, ઉન્હેં દુઃખ કેસે હો સકતા હૈ, ઓર દુઃખ હુએ બિના સુખ કા ભાવ નહીં હોતા. દુઃખી નહીં થાય તો સુખી રહેશે, સુખી નહીં હોય તો દુઃખી રહેશે. યા તો દુઃખી, યા તો સુખી, યા તો એક સમય સુખી, યા તો સુખી, યા તો કરતા, યા તો અકરતા. એટલે પર નહીં. પોઈન્ટ સમજાય છે? જે પર ને કરતા માને છે એ અકરતા નહીં માને, જે અકરતા માને છે એ કરતા નહીં માને, જે રાગ નો કરતા બને છે એ અકરતા નહીં બને, અને અકરતા બને છે એ કરતા નહીં બને. આવે છે ને સમજમાં? જો ઇસીલિયે વે જ્ઞાની સદાકાલ સુખી રહેતે હૈ. અતઃ જો સુખી રહેના ચાહતે હૈ વે ઇષ્ટ કી હાનિ હોને પર શોક ન કરે. કોઈ ઇષ્ટ કી હાનિ ન હોને કા, કોઈ ઇષ્ટ કી હાનિ ન હોને કા ઉપાય કરકે સુખી હોના ચાહતા હૈ, પરંતુ સંસાર મે એવું સંસારને કિસીના કિસી સામગ્રી કી હાનિ હોતી હી હોતી હૈ. આ અભ્યાસ કેટલા આવ્યા? 12 આવ્યા. અભ્યાસ થી 12 માં આયુકર્મની હાનિ થઈ કે નહીં બોલો? અને આયુકર્મની હાનિ થઈ કે નહીં? જે તાતા વેદની નો વે હતો એની હાનિ થઈ કે નહીં? કિસીના કિસી કી હાનિ હોઈ કે નહીં બોલો? આ શરીર માંથી કેટલા પરમાણુ ની હાનિ થઈ? કેટલા આવ્યા? કેટલા ગયા? સાતા વેદની ની ઉદય ની હાનિ થઈ? તમે તિજોરી માં દાગીના મૂકી રાખો કે પહેરો, સમજે છે? એ પુણ્ય નો ઉદય તો ખતમ થઈ ગયો છે કે નહીં? હવે મૂકી રાખશો તો પુણ્ય નો ઉદય ખતમ નહીં થાય? અરે બોલો, મૂકી રાખશો તો ઉદય ખતમ નહીં થાય? મૂકી રાખો કે પહેરો, ઉદય તો ખતમ, સમજાય છે? એવી રીતના તત્વ જ્ઞાન થી જોડાવો કે ન જોડાવો, તત્વ જ્ઞાન પ્રાપ્ત થવા વાળું પુણ્ય એની હાનિ તો હવે જોડાઈને લાભ લઈને એની હાનિ કરીએ ને? નવી કમાણી કરીને હાનિ કરીએ ને? અરે બોલો, સમજાય છે? બોલો. હવે મને લાગ્યું ક્લાસ કેવી રીતના લઈશ, પણ અહીંયા બેસીએ ને ગિનવાની ગાડી પર તો ઓટોમેટિક ચાર્જ થઈ જાય. એવી વાત છે. આપણી પોતાની વાત છે ને, પોતાના વખાણ સાંભળવા ગમે કે નહીં બોલો? ક્યારે આ પૈસા ગણતા જોકો આવી જાય બોલો? પૈસા ગણતા હો, જે જે હજાર ની નોટ હોય તો લઈ ને, 500 ની છે ને, 500, 500 ની આમ નોટો ગણતા હો, જોકો આવી જાય? અરે બોલો, આમ પાણીપુરી ખાતા હું જોકો આવી જાય? નો આવે ને? આપણી વાત સમજતા સમજતા કેમ આપણે બસ હવે સમય થઈ ગયો? ક્યાં તો આપણે લાગે કે અચ્છા પીછે પૂરું થઈ ગયું, આટલું પીછે પૂરું થઈ ગયું, ખબર ના પડી કા, ખબર ના પડી કા, એવું થાય આપણને. અહીંયા તો એવું લાગ્યું છે બોલો, કેવી રીતે 33 સાગર સુધી તરવાર સુધી ના દેવો વિમાન માંથી બહાર નથી જતા છે? તમે આમંત્રણ આપવા જાઓ ને, કરવા અગર સૌદર મિત્ર આમંત્રણ આપવા જાય ને, કે ચલો ચલો મધ્ય લોક માં અસંખ્યા દેવો ના કીર્તન કરવાના, કલ્યાણક મનાવવાના, તો એ નો આવે? એકી ચર્ચામાં મગ્ન હોય. સંસાર ને કિસી ના કિસી સામગ્રી ની હાનિ પ્રતિ સમય હોતી હોતી હૈ, એટલે શોક નહીં કરના હી. બોલો એક વાર વાક્ય બોલો, શોક નહીં કરના હી, આકુલતા નહીં કરના હી, ભેદ જ્ઞાન કરના હી, મિથ્યાત્વ નહીં કરના હી, અપને કો અકર્તા માનના હી, અપને કો જ્ઞાતા માનના હી. જ્યાં સુધી મને જોઈએ છે એવો અવાજ નહીં આવે ત્યાં સુધી ઉપર કાઉન્ટર ચાલુ નહીં કરતા, કહી દઉં છું તમને. અને ન થવા જોઈએ, અહીંયા વાણી ચાલતી હોય ત્યાં કાઉન્ટર ચાલુ નહીં કરતા. બોલો, પોતાને અકર્તા માનો એ, પોતાને પરિપૂર્ણ માનો એ, સ્વાધ્યાય કરવો એ, તત્વ નિર્ણય કરવો એ. મજા ના આવી પણ છોડી દઉં છું. ચાલ, ઓમ નમઃ સુધીર્ય નિજ નિધિ નિજ મેં બતાઈ, યય અનંત રૂપ ધારી હૈ, इसके लिए हनुमान बांक को वंदना शत बाणी है, वंदना शत बाणी है. अरे गान में नित बोधि की बात बिजाई, अरे जई तो जोरदार आ गई है बराबर. अनेकांत में नित बोधि की बात बिजाई, समस्त सत्संगा को मदी जिनानी मा